આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી ફાન્સ, યુરોપીય સંઘ અને બેલ્જીયમની 7 દિવસની સત્તાવાર મુલાકાતે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ ગયા વર્ષે મણિપુરમાં સુરક્ષાદળો ઉપર થયેલા ઘાતક હુમલા મામલે 3 બળવાખોરોની ધરપકડ કરી. બિહારે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અમલીકરણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો. આકાશવાણીએ આજે પોતાની સેવાના 90 વર્ષ પૂર્ણ કર્યા. અને ફ્રેન્ચ ઓપન ટેનિસ 2025માં ઇટાલિયન જોડી સારા એરાની અને જાસ્મિન પાઓલિનીએ મહિલા ડબલ્સનો તાજ જીત્યો. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી ફાન્સ, યુરોપીય સંઘ અને બેલ્જીયમની 7 દિવસની મુલાકાતે છે. ડોક્ટર જયશંકર ફાન્સમાં વિદેશમંત્રી અને યુરોપ બાબતોના મંત્રી જ્યા નોએલ બેરોટ સાથે ચર્ચા કરશે. ડોક્ટર જયશંકર પ્રથમ ભૂમધ્ય રાયસીના સંવાદમાં પણ ભાગ લેશે. યુરોપીય સંઘની મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર યુરોપીય સંઘના ઉપપ્રમુખ કાજા કલાસ સાથે વાટાઘાટો કરશે. તેઓ યુરોપિયન કમિશનના ટોચના નેતૃત્વ અને યુરોપિયન સંસદના વરિષ્ઠ સાંસદોને પણ મળશે. બેલ્જીયમમાં ડોક્ટર જયશંકર નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મેક્સિમ પ્રિવોટ સાથે ચર્ચા કરશે. તેઓ બેલ્જીયમમાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ડોક્ટર જયશંકરની આ મુલાકાત યુરોપીય સંઘ, ફાન્સ અને બેલ્જીયમ સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત બનાવશે અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વેગ આપશે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ દ્વારા ગયા વર્ષે મણિપુરમાં સુરક્ષાદળો પર થયેલા ઘાતક હુમલામાં 3 બળવાખોરોની ધરપકડ કરાઈ છે, જેમાં 2 પોલીસ કમાન્ડો માર્યા ગયા હતા અને અન્ય ઘણા ઘાયલ થયા હતા. 3 લોકોએ તેમના સાથીઓ સાથે મળીને ગયા વર્ષે 17 જાન્યુઆરીના રોજ મોરેહમાં ભારતીય રિઝર્વ બટાલિયન પોસ્ટ અને સુરક્ષાદળો ઉપર હુમલાની યોજના બનાવી અને તેને અંજામ આપ્યો હતો. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ આજે ઇમ્ફાલ હવાઈ મથક પરથી અરમભાઈ ટેંગગોલના એક સભ્યની ધરપકડ કરી છે. તે 2023માં મણિપુર હિંસા સંબંધિત વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતો. સર્વોચ્ચ અદાલતના નિર્દેશ મુજબ સીબીઆઈ મણિપુર હિંસાના કેસોની તપાસ કરી રહી છે. સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મણિપુર હિંસાના કેસોની ન્યાયિક કાર્યવાહી મણિપુરથી ગુવાહાટી ખસેડવામાં આવી છે. અરમભાઈ ટેંગગોલના ધરપકડ કરાયેલા સભ્યને ઇમ્ફાલથી ગુવાહાટી લાવવામાં આવ્યો છે. તેને પોલીસ રિમાન્ડ માટે સક્ષમ અદાલતમાં રજૂ કરાશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીએ એમ્ફેટામાઇન દાણચોરીના કેસમાં 9,20,00,000 રૂપિયાની ગેરકાયદેસર રીતે હસ્તગત કરાયેલી મિલકતને જપ્ત કરી છે. સેફેમા અને એનડીપીએસ કાયદા હેઠળ સક્ષમ અધિકારી અને વહીવટકર્તાની કચેરીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં 95 કિલોગ્રામ એમ્ફેટામાઇનની મોટી જપ્તી સાથે સંકળાયેલા એનસીબી દ્વારા જારી કરાયેલા જપ્તીના આદેશોની પુષ્ટિ કરી છે. આ ઓપરેશન એનસીબી અને દિલ્હી પોલીસના વિશેષ ટુકડી દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયું હતું. તેણે ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધનગર જિલ્લાના કાસના ઔદ્યોગિક વિસ્તારમાં એક ગુપ્ત એમ્ફેટામાઇન ઉત્પાદન પ્રયોગશાળાનો પર્દાફાશ પણ કર્યો હતો. તમિલનાડુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે ડીએમકે સરકારની જનવિરોધી નીતિઓ અપનાવવા બદલ ટીકા કરી હતી. મદુરાઈમાં પાર્ટીની એક સભાને સંબોધતા તેમણે ડીએમકે ઉપર 39,775 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. શ્રી શાહે કહ્યું હતું કે મોદી સરકારના છેલ્લા 11 વર્ષમાં તમિલનાડુને 6,80,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. શ્રી શાહે કહ્યું કે 2026માં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં એનડીએ ગઠબંધનનો વિજય થશે. તેમણે આતંકવાદીઓના માળખા ઉપર હુમલો કરવા બદલ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી.
2026 में इस तमिलनाडु में फिर से एक बार एनडीए की सरकार बनने जा रही है, भारतीय जनता पार्टी एआईडीएमके की सरकार बनने जा रही है. मैं तमिलनाडु की जनता का इसलिए भी आभार करना चाहता हूं कि ऑपरेशन सिंदूर के बाद हमारी वीर सेना और हमारे नेता नरेंद्र मोदी जी के समर्थन में जो तिरंगा यात्रा है तमिलनाडु में निकली है वो देश के किसी भी हिस्से से कम नहीं है.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _ABAD ફોલો કરશો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે સરળતાથી ખેતી કરી શકાય તેવા ફળો અને પાક તરફ કૃષિનું વૈવિધ્યકરણ આ ક્ષેત્રના વિકાસ માટે જરૂરી છે. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના ભાગરૂપે બેંગ્લોરની મુલાકાત દરમિયાન શ્રી ચૌહાણે ડ્રેગન ફ્રૂટની ખેતીના ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં રાસાયણિક ખાતરની જરૂર નથી, કારણ કે કુદરતી ખાતર તેને ઓર્ગેનિક પાક બનાવે છે.
हमको कृषि का विविधीकरण करके ऐसी कमलम जैसी फसलों की तरफ आना पड़ेगा. उगाना भी आसान है. इससे तीन फायदे हैं. एक, ऑर्गेनिक उत्पाद मिलेगा. दूसरे, इतने न्यूट्रिएंट है इसमें जो मनुष्य के स्वास्थ्य को बहुत बेहतर रखेंगे. तीसरे, इसमें आप 6-7 लाख रुपया भी हर साल कमा सकते हैं.
બિહાર આરોગ્ય સંભાળમાં ડિજિટલ પરિવર્તનમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. બિહારે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અમલીકરણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. સરકારી આરોગ્ય સુવિધા ઉપર 92% ઓનલાઈન ઓપીડી નોંધણી દર અને દર્દી સેવાઓ માટે સૌથી વધુ QR કોડ સ્કેન સાથે રાજ્ય સુલભ અને કાર્યક્ષમ જાહેર આરોગ્ય વિતરણ માટે નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે. રાજધાની પટનામાં આવેલું બિહારનું અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નોંધપાત્ર પરિવર્તન હાંસલ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. આકાશવાણી આજે તેના 90 વર્ષ ઉજવી રહ્યું છે. 8 જૂન 1936 રોજ ભારતીય રાજ્ય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. આ દિવસ દેશના સાંસ્કૃતિક માહિતી અને પ્રસારણ ઇતિહાસમાં એક વિશેષ ક્ષણને ચિહ્નિત કરે છે, જ્યાં એક અવાજનો જન્મ થયો જે પેઢીઓ સુધી ગુંજતો રહેશે. સાંભળીએ એક અહેવાલ.
7 જૂન 1936 को ऑल इंडिया रेडियो की तत्कालीन आधिकारिक पत्रिका द इंडियन लिसनर के पहले पन्ने पर इस यादगार दिवस के एक दिन पूर्व दुनिया के सामने AIR की घोषणा की गई. स्वतंत्रता के बाद AIR का तेजी से विस्तार हुआ और 1956 में इसे आकाशवाणी नाम दिया गया. आज आकाशवाणी 591 स्टेशनों का संचालन करती है, जो भारत की 98% आबादी को 23 भाषाओं और 146 बोलियों में प्रसारण प्रदान करती है. बहुजन हिताय, बहुजन सुखाय के अपने आदर्शों पर चलते हुए आकाशवाणी का समाचार सेवा प्रभाग इस विशाल देश के हर निवासी को विभिन्न भूभागों में 24 घंटे सातों दिन सभी प्रमुख भाषाओं और बोलियों में रेडियो प्रसारण में उच्चतम पेशेवर नैतिकता और मानकों का पालन करते हुए समाचार और विचार प्रदान करता है. आकाशवाणी समाचार के लिए आदर्श, दिल्ली.
फ्रेंच ओपन टेनिस 2025 में इटालियन जोड़ी सारा इरानी ने जैस्मिन पाओलिनी महिला डबल्स नो ताज जीतियो छे. આ જોડી આજે ફાઇનલમાં કઝાકિસ્તાનની અન્ના ડેનિલિના અને સર્બિયાની એલેક્ઝાન્ડ્રા ક્રોનિકને 6-4, 2-6, 6-1 હરાવી ટાઇટલ જીત્યું. પુરુષ સિંગલ્સમાં કાર્લોસ અલ્કારાઝ આજે વિશ્વ નંબર 1 જાનિક સિનરનો સામનો કરશે. અલ્કારાઝે લોરેન્ઝો મુસેટ્ટીને હરાવ્યો, જેમને તેમની સેમીફાઇનલ મુકાબલામાં પગની ઇજાને કારણે નિવૃત્તિ લેવી પડી હતી, જ્યારે સિનર સીધા સેટમાં નોવાક જોકોવિચને હરાવ્યો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપતા કેન્દ્રીય ચૂંટણી પંચે કહ્યું કે શ્રી ગાંધીએ મહારાષ્ટ્રમાં તેમના પોતાના પક્ષ દ્વારા નિયુક્ત કરેલા બુથ લેવલ એજન્ટ અને મતદાન એજન્ટોની ટીકા કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે પંચના નિર્દેશો અનુસાર કોઈપણ ચૂંટણી અરજીમાં મતદાન મથકોના સીસીટીવી ફૂટેજની સક્ષમ વડી અદાલત દ્વારા ચકાસણી કરી શકાય છે. ચૂંટણી પંચે મતદાન મથકોના સીસીટીવી ફૂટેજ માંગવા પાછળ રાહુલ ગાંધીના ઇરાદા ઉપર પ્રશ્ન ઉઠાવ્યો હતો, જે મતદારોની ગોપનીયતાને નુકસાન પહોંચાડી શકે છે. પંચે નોંધ્યું છે કે રાહુલ ગાંધીએ તેમને કોઈ પત્ર લખ્યો નથી કે મીટિંગ માટે કોઈ સમય માંગ્યો નથી. ચૂંટણી પંચે કહ્યું છે કે તે ઔપચારિક રીતે ત્યારે જ જવાબ આપશે જ્યારે રાહુલ ગાંધી તેમને યોગ્ય પ્રક્રિયાને અનુસરીને લખશે. ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ આજે ઉત્તરાખંડના ગઢવાલમાં તૈનાત દળોની કામગીરી અને વહીવટી સજ્જતાની સમીક્ષા કરી. દરમિયાન શ્રી દ્વિવેદીએ સરહદોની રક્ષા કરતા સૈનિકો સાથે વાતચીત કરી હતી અને તેમના અતૂટ સમર્પણ, સ્થિતિસ્થાપકતા અને વ્યવસાયીકરણ માટે તેમની પ્રશંસા કરી હતી. તેમણે પરિચાલન સજ્જતા અને સતત તકેદારીના ઉચ્ચ ધોરણો જાળવવામાં મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી ફ્રાન્સ, યુરોપીય સંઘ અને બેલ્જિયમની 7 દિવસની સત્તાવાર મુલાકાતે. બિહારે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અમલીકરણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો. અને આકાશવાણીએ આજે પોતાની સેવાના 90 વર્ષ પૂર્ણ કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.